એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.
સૌ શ્રોતા મિત્રોનું આજના જ્ઞાન સત્રમાં સ્વાગત છે.
આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણી આસપાસની દુનિયાને આમ તો ચૂપચાપ ચલાવે છે, એપ્લાઇડ મેથેમેટિક્સ, એટલે કે વ્યવહારુ ગણિત.
હા, ગણિતનું નામ સાંભળીને જ ઘણા લોકો ખબર છે ને થોડા દૂર ભાગે છે.
બરાબર, પણ શું ખરેખર એવું ડરવા જેવું છે? આજે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એલન ગોરિલીના પુસ્તકો, ખાસ કરીને એપ્લાઇડ મેથેમેટિક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને એમના બીજા લખાણોના આધારે એમ સમજવાની કોશિશ કરીશું.
હા, એ સમજવાની કે આ વ્યવહારુ ગણિતનો અસલ રોલ શું છે, એનો ધ્યેય શું છે,
અને કેવી રીતે આ અમૂર્ત લાગતા આંકડા ને સમીકરણો એ બધું વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે.
બરાબર, અને આ સમજવું તમે જુઓ આજે ખૂબ જરૂરી છે.
હા,
ટેકનોલોજીથી લઈને મેડિસિન સુધી,
હવામાનની આગાહી.
હા, હવામાનની આગાહીથી લઈને આપણા ફોનમાં જે એપ્સ ચાલે છે ને, બધે જ ક્યાંક ને ક્યાંક એપ્લાઇડ મેથેમેટિક્સનો હાથ છે. ગોરિલી આપણને એ જ બતાવે છે કે આ માત્ર સૂત્રો ગોખવાની વાત નથી, પણ એક ખાસ પ્રકારની વિચારસરણી છે, સમસ્યાઓ ઉકેલવાની એક સર્જનાત્મક રીત છે.
અને એનો મુખ્ય ધ્યેય?
એનો મુખ્ય ધ્યેય છે વાસ્તવિક દુનિયાની જે જટિલતા છે ને, એને સમજવી અને એના વિશે કંઈક ઉપયોગી આગાહીઓ કરવી.
તો આજ શરૂ કરીએ લેખકથી, એલન ગોરિલી. કોણ છે આ વ્યક્તિ અને શા માટે એમનો દ્રષ્ટિકોણ આ વિષય પર આટલો મહત્વનો ગણાય છે?
એલન ગોરિલી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર મેથેમેટિકલ મોડલિંગના, અને ત્યાં ઓલું ઇન્ડસ્ટ્રીયલ અને એપ્લાઇડ મેથેમેટિક્સ સેન્ટર છે, ઓસીઆઈએમ, એના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
ઓહ, એટલે એમને ખાલી એકેડેમિક જ નહીં પણ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવાનો પણ અનુભવ છે.
બિલકુલ, એટલે તેઓ માત્ર સિદ્ધાંતો જ નથી જાણતા પણ ગણિતનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ બરાબર સમજે છે.
એમની ખાસિયત શું કહેવાય?
એમની ખાસિયત એ છે કે તેઓ શુદ્ધ ગણિતના જે ઊંડા સિદ્ધાંતો છે અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ, ખાસ કરીને બાયોલોજીને એન્જિનિયરિંગની, એની વચ્ચે જાણે પુલ બાંધવાનું કામ કરે છે.
બરાબર,
એમનું પોતાનું રિસર્ચ પણ જુઓ ને, કેટલું વૈવિધ્યસભર છે. છોડ કેવી રીતે ઉગે છે, શંખલાની ડિઝાઇન પાછળનું ગણિત.
શંખલા, રસપ્રદ.
હા, ટ્યુમરની વૃદ્ધિ, માનવ મગજની રચના, ડીએનએ કેવી રીતે ગૂંચળું વળે છે, સોલર સેલ કેવી રીતે વધુ કાર્યક્ષમ બને, આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવે છે.
વાહ, એટલે સાચા અર્થમાં ગણિતને લેબમાંથી બહાર લાવીને દુનિયા સાથે જોડે છે એમને.
હા, બરાબર. અને એમની બીજી મોટી ખૂબી એ છે કે તેઓ અત્યંત જટિલ ગાણિતિક વિચારોને પણ બહુ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવી શકે છે.
એ બહુ જરૂરી છે.
હા, એમના પુસ્તકોનો ભાર ગણિતના સાધનો શીખવવા કરતાં વધુ પેલી એ સાધનો વાપરવાની માનસિકતા અને પ્રક્રિયા સમજાવવા પર છે. એમનો ધ્યેય એ જ છે કે ગણિતને ડરાવણો વિષય નહીં પણ એક માનવીય, કલ્પનાશીલ અને ઉપયોગી પ્રવૃત્તિ તરીકે રજૂ કરવો.
તો પછી આ પુસ્તકોનો મુખ્ય સૂર શું છે? એપ્લાઇડ મેથેમેટિક્સનો મૂળભૂત રોલ શું છે એમના મતે?
ગોરિલીનો મુખ્ય તર્ક એ છે કે જુઓ, એપ્લાઇડ મેથેમેટિક્સ એ સૂત્રોનો ઢગલો નથી, એ એક જીવંત ભાષા છે, એક શક્તિશાળી પ્રક્રિયા છે
જેનાથી આપણે દુનિયાને સમજીએ.
હા, સમજીએ અને તેની સાથે કામ પાર પાડીએ. એનો મુખ્ય રોલ છે પેલી અમૂર્ત ગાણિતિક દુનિયા અને આપણી આસપાસની વાસ્તવિક ગૂંચવણભરી દુનિયા, એ બે વચ્ચે સેતુ બનવાનો.
એટલે એક પ્રકારનું ટ્રાન્સલેશન થયું, ભાષાંતર. વાસ્તવિક સમસ્યાને ગણિતની ભાષામાં ફેરવવી અને પછી
ગણિતના જવાબને પાછો વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં સમજાવવો. તમે બરાબર પકડ્યું. ગોરિલી આખી પ્રક્રિયાને ત્રણ તબક્કાની એક બૌદ્ધિક યાત્રા તરીકે વર્ણવે છે. આ જ એપ્લાઇડ મેથેમેટિક્સનો મૂળભૂત રોલ અને પ્રોસેસ છે.
કયા ત્રણ તબક્કા?
પહેલું મોડેલિંગ. આ સૌથી પહેલો અને હું કહીશ કે સૌથી સર્જનાત્મક તબક્કો છે.
અચ્છા,
અહીં વાસ્તવિક દુનિયાની કોઈ જ જટિલ સમસ્યા લેવાય છે અને તેને ગણિતની ચોક્કસ ભાષામાં ઢાળવામાં આવે છે. આમાં શું ખરેખર મહત્વનું છે એ ઓળખવું પડે,
એટલે સરળીકરણ કરવું પડે.
હા, સરળીકરણ કરવું પડે, બિનજરૂરી વિગતોને બાજુ પર રાખવી અને જરૂરી ધારણાઓ બાંધવી, આ બધું કરવું પડે. આ ખરેખર એક કળા છે.
બીજો તબક્કો?
બીજો વિશ્લેષણ અને ગણતરી, એનાલિસિસ એન્ડ કમ્પ્યુટેશન. એકવાર ગણિતનું મોડેલ તૈયાર થઈ જાય, પછી ગાણિતિક સાધનો એટલે કે તર્ક, સૂત્રો કે પછી કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેને ઉકેલવામાં આવે છે અથવા તેના વિશે કંઈક જાણકારી મેળવાય છે.
અને છેલ્લે
અને ત્રીજું, અર્થઘટન અને માન્યતા, ઇન્ટરપ્રિટેશન એન્ડ વેલિડેશન. છેલ્લે જે ગાણિતિક પરિણામ મળ્યું તેને ફરી પાછું મૂળ સમસ્યાના સંદર્ભમાં મૂકીને સમજવામાં આવે છે.
એટલે કે આ જવાબનો કોઈ મતલબ છે, પ્રેક્ટિકલ છે.
બરાબર. શું તે વાસ્તવિક દુનિયાના ડેટા સાથે બંધ બેસે છે? આનાથી આપણને શું નવી સમજ મળી? આ તબક્કો જ નક્કી કરે છે કે આપણું મોડેલ ખરેખર કેટલું ઉપયોગી છે, એનો ધ્યેય સિદ્ધ થયો કે નહીં.
અને ગોરીલી કહે છે કે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે, એમને એક ચક્રની જેમ રોકાતી નથી.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. આ કોઈ સીધી લીટી નથી કે એકવાર કર્યું ને પતી ગયું. ઘણીવાર ત્રીજા તબક્કામાં ખબર પડે કે આપણું મોડેલ અધૂરું હતું અથવા આપણી ધારણાઓ, પેલી એઝમ્પશન્સ, બરાબર નહોતી.
તો પાછા પહેલા સ્ટેપ પર.
હા, એટલે ફરે પાછા પહેલા તબક્કે જઈને મોડેલ સુધારવું પડે. આ ચક્ર સતત ચાલતું રહે છે અને દરેક વખતે આપણી સમજ વધુ ઊંડી થતી જાય છે. આ જે પુનરાવર્તિત પ્રક્રિયા છે ને, એ જ એપ્લાઇડ મેથેમેટિક્સની શક્તિ છે.
ચાલો આ મોડેલિંગની પ્રક્રિયાને થોડી વધુ નજીકથી જોઈએ. તમે કહ્યું કે કળા છે, શા માટે? એમાં સર્જનાત્મકતા ક્યાં આવી?
કારણ કે જુઓ, કોઈ પણ વાસ્તવિક સમસ્યાને ગણિતમાં ઢાળવાનો કોઈ એક જ સાચો રસ્તો નથી હોતો. ફિક્સ ફોર્મ્યુલા નથી.
અચ્છા.
જેમ એક ચિત્રકાર કોઈ દ્રશ્યને જુદા જુદા ખૂણેથી અને જુદા જુદા રંગોથી ચિત્રી શકે છે, તેમ એક એપ્લાઇડ મેથેમેટિશિયન પણ સમસ્યાના કયા પાસા પર ભાર મૂકવો છે, કઈ વિગતોને અવગણવી છે તે અંગે નિર્ણયો લે છે.
કોઈ ઉદાહરણ?
દાખલા તરીકે, ટ્રાફિક જામની સમસ્યાનું મોડેલ બનાવવું હોય તો શું દરેક કારને ગણવી જરૂરી છે, કે પછી કારના પ્રવાહને એક પ્રવાહીની જેમ જોઈ શકાય?
કયો રસ્તો લેવો,
કયો અભિગમ વધુ ઉપયોગી થશે તે સમસ્યાના ધ્યેય પર આધાર રાખે છે. તમારે શું જાણવું છે એના પર.
અહીં પહેલો ઓકેમનો રેઝર વાળો સિદ્ધાંત કામ લાગે કે મોડેલ બને તેટલું સરળ હોવું જોઈએ.
હા, એ જ, જેને પારસીમણીનો સિદ્ધાંત પણ કહે છે. મોડેલ શક્ય તેટલું સરળ હોવું જોઈએ, પણ એટલું સરળ નહીં કે તે વાસ્તવિકતાના મહત્વના પાસાને જ ગુમાવી દે.
બરાબર. સિમ્પલ પણ સાવ સિમ્પલ નહીં.
હા, આ સંતુલન જાળવવું એ જ તો કળા છે. શું રાખવું અને શું કાઢી નાખવું એ નિર્ણય માટે અનુભવ, અંતઃસ્ફૂરણા અને સર્જનાત્મકતા જોઈએ.
પણ આ સરળીકરણ અને ધારણાઓ બાંધવામાં જોખમ નથી? કદાચ આપણે કંઈક બહુ મહત્વનું જ અવગણી દઈએ તો?
ચોક્કસ જોખમ છે, અને એટલે જ પેલો ત્રીજો તબક્કો, અર્ધઘટન અને માન્યતા, આટલો મહત્વનો છે. ધારણાઓ મોડેલ બનાવવાનું શક્ય બનાવે છે, પણ તે જ તેની મર્યાદાઓ પણ નક્કી કરે છે.
જેમ કે પેલું લોલકનું ઉદાહરણ તમે આપ્યું હતું.
હા, લોલકના ગતિના સરળ મોડેલમાં આપણે હવાનો અવરોધ અવગણીએ છીએ. ટૂંકા સમય માટે આ ચાલે, પણ લાંબા ગાળે તો હવાનો અવરોધ અસર કરે જ છે.
એટલે મોડેલ ક્યારે કામ કરશે એ ખબર હોવી જોઈએ.
બરાબર. એટલે સારા એપ્લાઇડ મેથેમેટિશિયન્સ હંમેશા પોતાની ધારણાઓ પ્રત્યે સભાન હોય છે. એમને ખબર હોય છે કે તેમનું મોડેલ કઈ પરિસ્થિતિમાં લાગુ પડશે અને ક્યાં નહીં. આ જાગૃતિ એમના રોલનો એક ભાગ છે.
મોડેલ બની ગયા પછી એનું વિશ્લેષણ કરવા માટે કયા ખાસ સાધનો છે જેનો ગોરીલી ઉલ્લેખ કરે છે? મને યાદ છે પેલું ડાયમેન્શનલ એનાલિસિસ અને સ્કેલિંગ લોઝ, એ શું છે?
હા, આ બે ખૂબ જ શક્તિશાળી વિચારો છે. અને મજાની વાત એ છે કે ઘણીવાર જટિલ ગણતરીઓ કર્યા પહેલા જ આપણને ઘણું બધું કહી દે છે.
એમ?
ડાયમેન્શનલ એનાલિસિસનું મૂળભૂત સિદ્ધાંત સાવ સરળ છે. કોઈપણ ભૌતિક રીતે અર્થપૂર્ણ સમીકરણમાં બંને બાજુના ડાયમેન્શન્સ, એટલે કે એકમો, જેમ કે લંબાઈ, સમય, દળ વગેરે, એ સરખા હોવા જોઈએ. તમે કિલોગ્રામમાં સેકન્ડ ઉમેરી ન શકો.
હા, એ તો સાવ સીધી વાત લાગે છે. એનાથી શું ફરક પડે?
ફરક ઘણો પડે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઘણીવાર આપણે એ જાણી શકીએ છીએ કે કોઈ ભૌતિક રાશિ બીજા કયા પરિબળો પર અને કેવી રીતે આધાર રાખે છે, ભલે આપણને તેની પાછળનું ચોક્કસ સમીકરણ ન ખબર હોય.
ઓ વાહ.
તે આપણને સમસ્યાના મૂળભૂત માળખાને સમજવામાં મદદ કરે છે. આનો રોલ જટિલતા ઘટાડવાનો છે.
રસપ્રદ. અને સ્કેલિંગ લોઝ એ શું છે?
સ્કેલિંગ લોઝ એ સમજાવે છે કે જ્યારે કોઈ સિસ્ટમનું કદ, એનો સ્કેલ બદલાય, નાની થાય કે મોટી, ત્યારે તેના ગુણધર્મો કેવી રીતે બદલાય છે. આનું ક્લાસિક ઉદાહરણ છે પેલો સ્ક્વેર ક્યુબ લો.
હા, એ સાંભળ્યું છે, પણ એનો મતલબ શું?
જેમ કોઈ વસ્તુનું કદ વધે તેમ તેનું ક્ષેત્રફળ લંબાઈના વર્ગ પ્રમાણે વધે, પણ તેનું કદ, વોલ્યુમ અને વજન લંબાઈના ઘન પ્રમાણે વધે છે.
ઓકે, આનું કોઈ ઉદાહરણ રોજિંદા જીવનનું?
હા, ગોરીલી સમજાવે છે કે આ નિયમ શા માટે કિંગ કોંગ જેવો વિશાળ ગોરીલા કે ફિલ્મોમાં દેખાડતા રાક્ષસી કીડી મોકોળા વાસ્તવિક દુનિયામાં શક્ય નથી.
કેમ શક્ય નથી?
કારણ કે જો તમે કોઈ પ્રાણીને બધી બાજુથી 10 ગણું મોટું કરો તો તેની તાકાત, જે તેના સ્નાયુના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે, એ 100 ગણી વધશે, પણ તેનું વજન એ 1000 ગણું વધી જશે.
ઓ બાપરે!
એટલે એ પોતાના વજન નીચે જ દબાઈ જાય.
બરાબર.
તેના પગ જ તેનું વજન નહીં ઉપાડી શકે. તે એ પણ સમજાવે છે કે શા માટે હાથી અને ઉંદરની શારીરિક રચના આટલી અલગ હોય છે.
એટલે ખાલી માપ અને એકમો વિશે વિચારવાથી આટલું બધું સમજાય?
હા, આ બતાવે છે કે માત્ર માપ અને એકમો વિશે વિચારવાથી જ આપણે દુનિયા વિશે કેટલું બધું જાણી શકીએ છીએ, કોઈ જટિલ સમીકરણ ઉકેલ્યા વગર. આ સાધનોનો ધ્યેય ઓછા પ્રયત્ને વધુ સમજ મેળવવાનો છે.
અને જ્યારે ગણતરી કરવાની વાત આવે ત્યારે મુખ્ય ગાણિતિક સાધનો કયા છે?
મુખ્ય સાધન છે ડિફરન્શિયલ ઇક્વેશન્સ, એટલે કે વિકલ સમીકરણો. આ પરિવર્તનની ભાષા છે.
પરિવર્તનની ભાષા?
હા, દુનિયામાં મોટાભાગની વસ્તુઓ સતત બદલાતી રહે છે. તાપમાન, વસ્તી, ગ્રહોની ગતિ, અર્થતંત્ર, બધું જ. ડિફરન્શિયલ ઇક્વેશન્સ આ ફેરફારોના નિયમોને ગાણિતિક સ્વરૂપ આપે છે.
એટલે એ શું કરે?
તે સિસ્ટમ અત્યારે ક્યાં છે તે નહીં, પણ હવે પછી ક્યાં જશે તે કહે છે. એનો રોલ ભવિષ્યની આગાહી કરવાનો છે.
અને આજના જમાનામાં કમ્પ્યુટરનો શું ફાળો છે? શું એણે એપ્લાઇડ મેથેમેટિક્સને બદલી નાખ્યું છે?
કમ્પ્યુટરે તો ક્રાંતિ કરી દીધી છે, એમ કહી શકાય. પહેલાં ગણિતશાસ્ત્રીઓ મોટે ભાગે એવા જ મોડેલો પર કામ કરી શકતા હતા જેના ઉકેલ પેન કાગળથી શોધી શકાય, જેને એનાલિટિકલ સોલ્યુશન કહે છે.
પણ બધા મોડેલ એટલા સરળ ન હોય.
બિલકુલ. વાસ્તવિક દુનિયાના મોટાભાગના મોડેલો એટલા જટિલ હોય છે કે તેમના આવા ઉકેલ શક્ય જ નથી. કમ્પ્યુટર્સ આપણને ન્યુમેરિકલ મેથડ્સ, એટલે કે આંકડાકીય પદ્ધતિઓ અને સિમ્યુલેશન દ્વારા આવા જટિલ મોડેલોના અંદાજિત ઉકેલ શોધવામાં મદદ કરે છે.
પેલી હવામાનની આગાહીની જેમ?
બરાબર. હવામાનની આગાહી એ વાતાવરણના અત્યંત જટિલ ગાણિતિક મોડેલનું સુપર કમ્પ્યુટર પર થતું સિમ્યુલેશન જ છે.
બીજું કંઈ?
એ જ રીતે નવી ગાડી કે વિમાનની ડિઝાઇન બનાવતી વખતે તે હવામાં કેવી રીતે વર્તશે તે જાણવા માટે કમ્પ્યુટર સિમ્યુલેશન, જેને CFD કહે છે, તેનો ઉપયોગ થાય છે. પુલ કે ઇમારત બનાવતા પહેલાં તેના પર કેટલો તણાવ આવશે તે ગણવા માટે પણ કમ્પ્યુટર મોડેલિંગ, એટલે કે FEM વપરાય છે.
એટલે કમ્પ્યુટર એકદમ જરૂરી સાધન બની ગયું છે.
હા, કમ્પ્યુટર એક શક્તિશાળી સાધન બન્યું છે જેણે એપ્લાઇડ મેથેમેટિક્સના ધ્યેયને વધુ મોટા અને મહત્વાકાંક્ષી બનાવ્યા છે. હવે સિદ્ધાંત, પ્રયોગ અને ગણતરી ત્રણે સાથે મળીને કામ કરે છે.
આ બધી જ ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? એક તો મને એ સ્પષ્ટ થયું કે ગણિત ખરેખર એક સાર્વત્રિક ભાષા છે જેનો રોલ જુદા જુદા ક્ષેત્રોને જોડવાનો છે.
ચોક્કસ. ગોરીલીએ એ વાત પર ભાર મૂકે છે કે કેવી રીતે એક જ ગાણિતિક વિચાર, જેમ કે પેલો એક્સપોનેન્શિયલ ગ્રોથ, એ વસ્તી વધારામાં પણ દેખાય, પૈસાના ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ અને રેડિયો એક્ટિવ ક્ષયમાં પણ જોવા મળે છે.
એક જ આઈડિયા બધે જ.
હા, બીજો મુખ્ય સંદેશ એ છે કે મોડેલિંગ એ માત્ર વિજ્ઞાન નથી પણ કળા પણ છે. તેમાં ટેકનિકલ કુશળતા તો જોઈએ જ, પણ સાથે સાથે સર્જનાત્મકતા, અંતસ્પૂર્ણા અને સારા નિર્ણયો લેવાની ક્ષમતા પણ અનિવાર્ય છે. આ તેનો સર્જનાત્મક રોલ છે.
અને પેલી વાત કે આ એક સતત ચાલતી પુનરાવર્તિત પ્રક્રિયા છે, ક્યારે ફાઇનલ નથી હોતી, એ મને બહુ ગમ્યું.
હા, મોડેલ હંમેશા સુધારાને અવકાશ રાખે છે. વાસ્તવિકતા સાથે સરખામણી કરતા તેની ખામીઓ દેખાય છે અને તેમાંથી વધુ સારું મોડેલ બને છે. આ સતત સુધારણાની પ્રક્રિયા જ આપણને ઊંડી સમજ તરફ લઈ જાય છે.
એટલે એનો ધ્યેય પરફેક્ટ મોડેલ બનાવવાનો નથી?
ના, ધ્યેય સમજને સતત વિકસાવવાનો છે, અને પેલું સરળતા અને જટિલતા વચ્ચેનું સંતુલન સાધવું એ પણ એક કાયમી પડકાર અને ધ્યેય છે.
અને આ બધાનો અંતિમ ધ્યેય શું છે? આગાહી કરવી, નિયંત્રણ મેળવવું?
મુખ્યત્વે હા, એપ્લાઇડ મેથેમેટિક્સનો આખરી ધ્યેય જટિલ સિસ્ટમો કેવી રીતે વર્તશે તેની આગાહી કરવાનો છે. જેમ કે વાવાઝોડું ક્યાં ટકરાશે અને શક્ય હોય તો તેના પર નિયંત્રણ મેળવવામાં મદદ કરવાનો છે. જેમ કે રોગચાળો ફેલાતો કેવી રીતે અટકાવવો.
પણ આ કામ એકલા ગણિત શાસ્ત્રી તો ન કરી શકે ને?
ના, બિલકુલ નહીં. તેમને જે તે વિષયના નિષ્ણાતો, ડોક્ટરો, એન્જિનિયરો, અર્થશાસ્ત્રીઓ સાથે મળીને કામ કરવું પડે છે. આ આંતરશાખીય સહયોગ પણ તેના રોલનો એક મહત્વનો ભાગ છે.
ગૌરીલીના પુસ્તકોમાં કેટલાક વાક્યો એવા છે જે આખા વિષયનો સારને પકડી પાડે છે, જેમ કે પેલું હેનરી પોઇન્ટકેરેવાળું વાક્ય યાદ છે?
હા, ગણિતે જુદી જુદી વસ્તુઓને એક જ નામ આપવાની કળા છે. આ ગણિતની અમૂર્તતાની શક્તિ બતાવે છે.
કેવી રીતે?
કેવી રીતે એક જ ગાણિતિક માળખું અલગ અલગ દેખાતી ઘટનાઓ પાછળ કામ કરતું હોઈ શકે છે, આ તેની સાર્વત્રિકતા અને એકીકૃત કરવાનો રોલ દર્શાવે છે.
અને પેલું બહુ પ્રખ્યાત વાક્ય જ્યોર્જ બોક્સનું, બધા મોડેલ ખોટા છે પરંતુ કેટલાક ઉપયોગી છે, આ થોડું વિચિત્ર નથી લાગતું? બધા ખોટા
લાગે પહેલી વાર સાંભળીએ ત્યારે, પણ એ બહુ ઊંડી વાત કહે છે. એ સ્વીકારે છે કે કોઈ પણ મોડેલ વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર નથી, એ હંમેશા એક અધૂરું સરળ સ્વરૂપ જ છે, ખોટું એ અર્થમાં.
ઓકે.
પણ તેનો અર્થ એ નથી કે તે નકામું છે. જો કોઈ મોડેલ આપણને દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે, સાચી આગાહીઓ કરવા દે અથવા સારા નિર્ણયો લેવામાં ઉપયોગી થાય, તો તે ઉપયોગી છે, ભલે તે સંપૂર્ણ ન હોય.
એટલે એનું ધ્યેય ઉપયોગીતા છે, સંપૂર્ણતા નહીં.
બરાબર, ઉપયોગીતા જ એનો ધ્યેય છે.
અને ગૌરીલીનો પોતાનો વિચાર કે ખરી કળા સમીકરણ ઉકેલવામાં નથી પણ તેને બનાવવામાં છે.
આ કદાચ પુસ્તકનો કેન્દ્રીય સંદેશ છે. સૌથી મહત્વનું અને પડકારજનક કામ એ વાસ્તવિક સમસ્યામાંથી ગાણિતિક મોડેલ બનાવવાની પ્રક્રિયા છે. સમીકરણ ઉકેલવું એ તો પછીની પ્રમાણમાં યાંત્રિક વાત છે.
એટલે મોડેલ બનાવવું એ જ અસલ કામ છે.
હા, ખરી બુદ્ધિ અને સર્જનાત્મકતા તો સમસ્યાને ગાણિતિક સ્વરૂપ આપવામાં વપરાય છે. આ જ એપ્લાઇડ મેથેમેટિશિયનનો મુખ્ય રોલ છે.
આ બધું સિદ્ધાંતમાં તો બરાબર લાગે છે, પણ રોજિંદા જીવનમાં આ એપ્લાઇડ મેથેમેટિક્સ ક્યાં દેખાય છે? તેનો વ્યવહારુ રોલ શું છે? ક્યાં વપરાય છે?
અરે, આપણી ચારે બાજુ. દાખલા તરીકે ફોનમાં GPS કેવી રીતે કામ કરે છે ખબર છે?
ના, એ તો જાદુ જેવું લાગે છે.
એમાં સેટેલાઇટમાંથી આવતા સિગ્નલોના સમયના અત્યંત નાના તફાવતો પરથી આપણું સ્થાન ગણવા માટે જટિલ સમીકરણો ઉકેલવા પડે છે, અને એમાં આઇન્સ્ટાઇનની સાપેક્ષતાની અસર પણ ગણવી પડે.
બાપરે, આટલું બધું?
હા, પછી મેડિકલ સ્કેન, CT હોય કે MRI, એ પણ ગણિતની ઇન્વર્સ પ્રોબ્લેમ નામની શાખા પર આધારિત છે, જે શરીરની અંદરની તસવીર બહારથી લીધેલા માપ પરથી બનાવે છે.
અને ઇન્ટરનેટ પર આપણે જે શોધીએ છીએ, ગૂગલ સર્ચ, એમાં પણ ગણિત છે, મેં સાંભળ્યું છે.
હા, બિલકુલ. ગૂગલનો પ્રખ્યાત પેજ રેન્ક અલ્ગોરિધમ, જે નક્કી કરે છે કે કઈ વેબસાઇટ વધુ મહત્વની છે, તે લિનિયર એલ્જેબ્રા અને નેટવર્ક થિયરી નામના ગણિતના સિદ્ધાંતો પર આધારિત છે.
ઓકે.
હવામાનની આગાહી, ફાઇનાન્સમાં શેરબજારના મોડેલ, નવી દવાઓની અસરકારકતા ચકાસવી, પુલ કે ડેમની ડિઝાઇન કરવી, રોગચાળો કેવી રીતે ફેલાશે તેનું અનુમાન કરવું, જેમ કોવિડ વખતે થયું હતું ને.
હા, એ મોડેલિંગ તો બહુ ચર્ચામાં હતું.
બસ, આ બધા પાછળ એપ્લાઇડ મેથેમેટિક્સનો મોટો રોલ છે. તેનો ધ્યેય આ બધા ક્ષેત્રોમાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરવાનો છે.
શું આ વિચારવાની રીત, આ માઇન્ડસેટ આપણને અંગત જીવનમાં પણ ઉપયોગી થઈ શકે, આપણી રોજની સમસ્યાઓમાં?
મને લાગે છે કે હા, ચોક્કસ થઈ શકે. આ પુસ્તકો જે વિચારસરણી શીખવે છે ને, તે આપણને કોઈ પણ સમસ્યાને વધુ વ્યવસ્થિત રીતે જોવામાં મદદ કરી શકે છે.
કેવી રીતે?
જેમ કે કોઈ મોટી સમસ્યાને નાના ભાગોમાં તોડવી, મુખ્ય પરિબળો કયા છે તે ઓળખવા, તેમની વચ્ચેના સંબંધો સમજવા, કઈ ધારણાઓ પર આપણો વિચાર આધારિત છે તે સ્પષ્ટ કરવું.
એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સુધરે.
હા, બીજું પેલું બેક ઓફ ધી એન્વલપ કેલ્ક્યુલેશન,
એટલે કે
કોઈ પણ વિચારની શક્યતા ચકાસવા માટે ઝડપી અંદાજિત ગણતરી કરવાની ટેવ પાડવી. આનાથી આપણે વધુ જાણકાર અને વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકીએ છીએ.
આ બધી વાતચીત પછી મારા માટે સૌથી મોટો આહા મુમેન્ટ એ છે કે અપ્લાઇડ મેથેમેટિક્સ ધાર્યા કરતાં ઘણું વધારે સર્જનાત્મક અને કલાત્મક છે. એ માત્ર આંકડાની માયાજાળ નથી,
બરાબર,
પણ વાસ્તવિકતાને સમજવાનો અને તેને આકાર આપવાનો એક ખૂબ જ શક્તિશાળી અભિગમ છે. તેનો રોલ માત્ર ગણતરી કરવાનો નથી, પણ વિચારવાની દિશા આપવાનો છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે આ ક્ષેત્ર કેટલું જીવંત અને વિકસતું રહે છે, ક્યારે સ્થિર નથી થતું. મોડેલો સતત સુધરતા રહે છે, વાસ્તવિકતા સાથે તેમનો સંવાદ ચાલતો રહે છે. અને કેવી રીતે તે ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગથી આગળ વધીને જીવવિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં પણ નવા રસ્તાઓ ખોલી રહ્યું છે, તે ખરેખર ગણિતની ભાષાની સાર્વત્રિકતા અને તેના વિશાળ ધ્યેયને દર્શાવે છે.
આ ચર્ચા ખરેખર બતાવે છે કે ગાણિતિક રીતે વિચારવું એ માત્ર નિષ્ણાંતો માટે નથી, પણ આજના જટિલ યુગમાં દરેક માટે ઉપયોગી કૌશલ્ય છે. તે આપણને દુનિયાને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે.
અને એલન ગોરિલીના પુસ્તકો આ વાત ખૂબ જ સરળતાથી અને રસપ્રદ રીતે સમજાવે છે. તે એપ્લાઇડ મેથેમેટિક્સના સાચા રોલ અને ધ્યેયને ઉજાગર કરે છે. ચોક્કસ વાંચવા જેવા.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.